મૂળીમાં 5 દિવસ રહ્યા. આ વખતે બાપાશ્રીનું મૂળીમાં ઘંટવાળે મેળે આસન રાખ્યું હતું. પોતે મૂળીમાં 5 દિવસ રહ્યા ત્યાં સુધી સભામાં કે આસને સંત હરિભક્તોની ભીડ મટે જ નહીં. જ્યારે જ્યારે પોતે મંદિર પર ઠાકોરજીના દર્શન કરવા જતા ત્યારે દિવ્ય સમૂહ સાથે હોય જ. સભામાં બેઠા હોય ત્યારે સંત હરિભક્તોથી સભા મંડપ ભરાઈ જાય. આસને જાય ત્યારે પણ એ જ રીત. પંક્તિ વખતે પોતે સંતોને દંડવત કરે. સવારમાં વહેલા મંદિરના કુવે નાહી લે. બપોરે વાડીમાં નાહવા જાય. ક્યારેક પ્રસાદીની વાવે નાહે. પણ એ જ્યાં જાય ત્યાં હરિભક્તોનો સમૂહ ભેળો હોય જ. પોતાની સાથે હરિભક્તો આવેલા તે પણ છેટે ખસે નહીં. સંતોમાં એ વખતે સદગુરુ સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી, શાસ્ત્રી બાળ મુકુંદાનંદજી, પુરાણી ત્યાગવલ્લભદાસજી, સદગુરુ સ્વામી રામકૃષ્ણદાસજી, મુક્ત જીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી આદિ ઘણા સંતો તથા મોટા મોટા હરિભક્તો જોગ સમાગમ કરી રાજી કરતા. તેમ બાપાશ્રી પણ સંતો પાસે બહુ જ નિર્માનીપણું જણાવી તેમનો મહિમા કહેતા. એક દિવસ સભામાં છેલ્લા પ્રકરણનું 30મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું છે, આને આની વાસના ટળી છે ને આને આની નથી ટળી, એમ સર્વના અંતરનું જોયા કરવું. તે પ્રસંગે શાસ્ત્રી બાળ મુકુંદાનંદજીએ બાપાશ્રીને પૂછ્યું છે, એમ જોવામાં અવગુણ આવ્યો કહેવાય કે નહીં? ત્યારે બાપાશ્રી કહે, આંબાના ઝાડ પર કેરીઓ વળગી હોય તેમાં કેટલીક કાચી હોય ને કેટલીક પાકી હોય. તેમાંથી આંબાનો ધણી કેરીઓ ઉતારનાર માણસને કહે, જે આમાંથી પાકી પાકી ઉતારજે, કાચી ઉતારીશ નહીં. એમ કાચી પાકીની વિકતી પાડે તો તેને કાંઈ અવગુણ લીધો કહેવાય? તેમજ કોઈ સંત હરિભક્તને વાસના જેવું જણાતું હોય તેને મોટા કહે છે, મહારાજ નિર્વાસનિક પર ઘણા રાજી થાય છે, માટે વાસના ટાળી શુદ્ધ થઈ જવું એમાં કંઈ અવગુણ જેવું ન કહેવાય. તો પણ આપણે તો દિવ્ય ભાવમાં રહી જે નિર્વાસનિક ને મહારાજના કૃપાપાત્ર હોય તેની જ વાતો કરી મૂર્તિના સુખ ભોગતા થવું, એમ વાત કરી. તેથી સંત હરિભક્તો બહુ રાજી થયા. આવી જ રીતે પ્રસંગે પ્રસંગે બાપાશ્રી સહેજ વાતો કરતા એટલામાં તો સંત હરિભક્તો રાજી રાજી થઈ જતા.